તારીખ 23/12/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કોઈમ્બતુરમાં પ્રવચન.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 128. પત્રનો વિષય છે કે અંતરાત્મામાંથી પરિભ્રમણ સંબંધીનો નિષેધ. અંતરાત્માથી એટલે ઉપર ઉપરથી નહીં, પરિભ્રમણનો નિષેધ આવે એ નાસ્તિ છે. અસ્થિમાં પરિભ્રમણનો નાશ થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય, તો પરિભ્રમણનો નિષેધ આવે ત્યારે તો કાંઈ મોક્ષ ન થઈ જાય, પણ મોક્ષ સંબંધીનો નિર્ધાર અવશ્ય થાય. આત્માને મોક્ષ પામવા માટે પાયાના આ બે પથ્થર છે, ફાઉન્ડેશન સ્ટોન. કોઈ પણ આત્મા સંસારથી મુક્ત થયા છે, મોક્ષ પામ્યા છે, પામે છે અને પામશે, એ બધા જીવોના પાયાના કામમાં આ બે પ્રકારના પરિણામ અવશ્ય અવશ્ય હોય છે. એક પરિભ્રમણનો અંતરાત્મામાંથી વેદનાપૂર્વકનો નિષેધ અને એક સંપૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ પામવા સંબંધીનો નિર્ધાર. મોક્ષની અત્યારે ખબર નથી એટલે જન્મ મરણનો નાશ થવા સંબંધીનો નિર્ધાર. જન્મ મરણની તો ખબર છે ને, તો એ જન્મ મરણ ન જોઈએ. કોને? મુક્તાત્માને જન્મ મરણ હોતા નથી. એવો મોક્ષનો નિર્ધાર નિશ્ચય આ બે પ્રકારના પરિણામ કેવા હોય છે એનો ચિતાર આ પત્રનો વિષય છે. એ બંને પ્રકારના પરિણામ કેવા હોય છે અને ત્યારે જે આત્મા મુક્તિના માર્ગ સમીપ જવાની તૈયારીમાં આવે છે, પછી મુક્તિનો માર્ગ એને પ્રાપ્ત થાય છે અને સરવાળે એની મુક્તિ થાય છે. પહેલી ભૂમિકા મુમુક્ષુની છે, જે મુક્તિના માર્ગની સમીપ જવાની ભૂમિકા છે. પછી મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય છે એ સાધકની ભૂમિકા છે, ધર્માત્માની ભૂમિકા છે. એના મુખ્ય બે વિભાગ છે, એક ગ્રહસ્થ અને એક ત્યાગી મુનિ. ત્યાર પછી એનું ફળ આવે છે, એ મુક્ત દશા છે, એ અરહંત દશા અને સિદ્ધ દશા છે. આપણા માટે આ પ્રયોજનભૂત વિષય છે. અત્યારે આ પ્રકારના પરિણામ જો આપણા અંતરાત્મામાંથી ઉત્પન્ન થાય તો આપણે મોક્ષ માર્ગની સમીપ જવાની તૈયારીમાં આવીએ. અને એ તૈયારીના જેટલા કોઈ પ્રકારના પરિણામ છે એને મુમુક્ષુની ભૂમિકામાં જગન્ય ભૂમિકા, મધ્યમ ભૂમિકા અને ઉત્કૃષ્ટ ભૂમિકા પામી અને ત્યાર પછી એ મોક્ષ માર્ગના પ્રારંભમાં ચતુર્થ ગુણ સ્થાને આવે, એ મોક્ષ માર્ગની શરૂઆત છે. પછી ઉપરના ગુણ સ્થાનો આપણા આગમોની અંદર પ્રસિદ્ધ છે. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 12 ગુણસ્થાન સુધી સાધક દશા છે. તેરમે ગુણ સ્થાને અરિહંત દશા છે, ચૌદમું ગુણ સ્થાન પણ અયોગી કેવડીનું છે, એટલે મોક્ષ દશા દેહ વિનાની દશા છે. આ અરિહંત દશા દેહ સહિતની સ્વયોગી કેવડી છે, યોગી યોગ મન વચન કાયાનો યોગ, અને સિદ્ધ દશા છે એ સિદ્ધાલયમાં અશરીરી દશા છે, દેહ વિનાની મુક્ત દશા છે. એ દશા પામતા સંસારના સર્વ ક્લેશ અને સર્વ દુઃખનો નાશ થાય છે અને અનંતકાળ પર્યંતનો અનંત સુખની પ્રાપ્તિ થાય છે. પરમાનંદમાં એ આત્મા બિરાજમાન થાય છે. જગત પૂજ્ય પદ હોવા છતાં પણ અને જગત આખું સરચરાચર એમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થતું હોવા છતાં પણ એ વિતરાગ ભાવે પોતાના પરમાનંદમાં બિરાજમાન રહે છે. તો પત્રનો એ વિષય છે, મુખ્ય વિષય એ છે. ત્યાર પછી એમણે કેટલાક સિદ્ધાંત સૂત્રો લખ્યા છે, એ પણ બહુ કિંમતી સૂત્રો લખ્યા છે, અને એ રીતે પત્રને સમાપ્ત કર્યો છે. જેને પત્ર લખવામાં આવ્યો છે એ ખંભાતના ધર્મે ધર્મની ઈચ્છા જેમને હતી એવા ધર્મેચ્છક ભાઈઓ છે. ધર્મની ઈચ્છા કરનારા, ધર્મેચ્છક ક એટલે કરનારા, કેટલાક ભાઈઓ ખંભાતની અંદર સામૂહિક રીતે કૃપાળુદેવના પરિચયમાં આવેલા, પોતે પણ અવારનવાર સત્સંગ અર્થે ખંભાત પધારતા હતા. છેવટે ખંભાતમાં એમણે પાઠશાળા એક શરૂ કરી અને ત્યાં આજે એ પાઠશાળા હજી ચાલુ છે અને અનેક ગ્રંથો ત્યાં વિદ્યમાન છે. એ કૃપાળુદેવના હાથે એમણે સ્થાપના કરેલી છે પોતે છે. જે ધર્મના ઈચ્છાવાળા મુમુક્ષુઓ પરિચયમાં આવેલા એ પણ આપણા જેવા ગ્રસ્તો હતા, લગભગ આપણી યોગ્યતા જેવા હતા, યોગ્યતાવાનવાળા હતા. કોઈ આપણાથી વિશેષ યોગ્યતાવાન પણ હોઈ શકે એની અંદર, અંબાલાલભાઈ જેવા. અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ કરીને બે મુમુક્ષુઓની દશા કંઈક મુમુક્ષુતામાં પણ વિશિષ્ટ દશા, સારી દશા હશે એવું પત્રો ઉપરથી અનુમાન થઈ શકે છે. આપણી ભૂમિકાના મુમુક્ષુઓને સંબોધન કરીને લખાયેલો પત્ર હોવાથી આપણા માટે સીધો લાગુ પડે એવો વિષય છે. એટલે કે એકદમ પ્રયોજનભૂત, સીધો પ્રયોજનભૂત વિષય છે. એટલું આ પત્રનો સ્વાધ્યાય કરતા આપણા લક્ષમાં હોવું જોઈએ કે આ મારે કામની ચીજ છે. એટલા માટે સ્પષ્ટતા જરૂરી છે કે સ્વાધ્યાયમાં તો અનેક વાતો આવે, મુમુક્ષુની ભૂમિકાની આવે, જ્ઞાનીઓની ભૂમિકાની આવે, મુનિઓની વાત, મુનિદશાની વાત આવે, કેવળ જ્ઞાનીઓની તીર્થંકરોની વાત આવે, પણ ઉપરની દશાઓ બધી આપણી ભાવનાની હોવી જોઈએ. ઉપરની દશાનો વિષય ચાલે તે આપણી ભાવનાનો વિષય થવો જોઈએ કે આપણને પણ એવી દશા થાય તો વધારે સારું. અને આપણને લાગુ પડે એવો જે વિષય હોય એના ઉપર તો આપણું એકદમ લક્ષ્ય કેન્દ્રિત થઈ જવું જોઈએ. કેન્દ્રિત થઈ જવું જોઈએ એટલું જ નહીં, એ ઉપરાંત એ ભૂમિકામાં આપણો પ્રવેશ થાય એ પ્રકારના પરિણામો ચાલુ થઈ જવા જોઈએ. તો સ્વાધ્યાય યથાર્થ રીતે કર્યો ગણાય. હમણાં અમારે આગ્રામાં થોડો વિષય ચાલ્યો હતો, આગ્રા જવાનું બન્યું હતું 2 દિવસ, તો વિષય એ ચાલ્યો કે આપણે ખાલી સ્વાધ્યાય કરીને જે વચનો હોય એનો અર્થ સમજી લઈએ અને એનું રટણ કરીએ, વારંવાર એને વાંચીએ સાંભળીએ, એ તો એક રૂટીન થઈ જશે અને આપણે રૂટીન નહીં બનાવવું જોઈએ આ વિષયને. આપણને લાગુ પડે એ ભૂમિકાનો વિષય આપણે સ્વાધ્યાયમાં લઈને એનું પરિણમન આપણને ચાલુ થાય એવો કોઈ આપણો પ્રકાર સ્વાધ્યાય દરમિયાન અથવા સ્વાધ્યાય પછીના તરતના સમયમાં હોવો જોઈએ કે થવો જોઈએ, તો એ સ્વાધ્યાય ખરેખર સ્વાધ્યાય કર્યો ગણાશે, નહીંતર એક રૂટીન થઈ જશે. શરૂઆતની 2 લીટીમાં પર્યુષણ પૂરા થયા છે એટલે એમણે સમાપના લખી છે ખંભાતના ભાઈઓને કે પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગ અધ્યવસાયથી થઈ હોય તો તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. પોતે જ્ઞાની પુરુષ છે, જેને પત્ર લખ્યો છે એ મુમુક્ષુ છે, તેમ છતાં ક્ષમા યાચના એમણે લખી છે. જોકે જૈન દર્શનમાં આ ક્ષમાપનાની વ્યવહારની પદ્ધતિ પ્રથમથી જ છે, જ્યારથી સંપ્રદાય છે ત્યારથી, અને એ અનાદિથી છે. સંપ્રદાય બધા અનાદિ છે, કોઈ સંપ્રદાય નવા નથી કે જૂના નથી, કેમ કે જગતમાં અજ્ઞાની જીવો પણ અનાદિથી છે અને જ્ઞાની જીવો પણ અનાદિથી છે અને બંનેના સંપ્રદાય ચાલે છે. એટલે પૌરાણિકતા ઉપર કયો સંપ્રદાય સાચો એનો નિર્ણય કરવાની કોઈ જરૂર નથી. નહીંતર લોકો લૌકિકમાં અત્યારે એમ માને છે કે મહાવીર સ્વામી 2500 વર્ષ થયા એટલે જૈન સંપ્રદાય તો 2500 વર્ષ જૂનો છે, બાકી ઘણા સંપ્રદાય જૂના છે એ બધા સાચા હોવા જોઈએ, એના કરતાં જૂના છે. એવું નથી. 25મા તીર્થંકરે તો અંતિમ 24મા તીર્થંકર તો અંતિમ થયા 2500 વર્ષ પહેલાં. એ પહેલાં 1 કરોડ સાગર વર્ષ ગુણ્યા 1 કરોડ સાગર વર્ષ, સાગરનું માપ બહુ મોટું છે, ત્યારે આદિનાથ ભગવાન પહેરાવેલા થયા. અને એ તો પહેલી જ આ વર્તમાન 24ની વાત છે, એવી તો અનંતી 24 થઈ ગઈ, એવી તો આ ભરત ક્ષેત્રમાં અનંતી 24 થઈ ગઈ. એટલે અનંતકાળથી જૈન ધર્મ ચાલે છે અને જૈન ધર્મ સિવાયના બીજા ધર્મો પણ અનંતકાળથી વિશ્વમાં ચાલે છે. એ કુદરતી વ્યવસ્થા છે વિશ્વની. અહીંયા તો આપણે એટલું લેવું છે કે જ્ઞાની કે મુમુક્ષુ જગતના સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના ઈચ્છે છે. ખામેમી સભ્ય જીવા, એટલે મુમુક્ષુ એમાં આવી જાય ને જ્ઞાનીઓ આવી જાય ને જગતના પરિભ્રમણ કરતા નિગોદના એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના બધા જીવો આવે. એમ કેમ? આ એક બહુ કુદરતી ઉત્પન્ન થતો ભાવ છે. જે આત્માને સંપૂર્ણ નિર્દોષ થવું છે એ કોઈના પ્રત્યે કાંઈ પણ અનુચિત દોષિત વ્યવહાર કરવા ઈચ્છતા નથી. પોતાને સંપૂર્ણ નિર્દોષ થવું છે ને, જૈન દર્શન એ સંપૂર્ણ નિર્દોષ થવાની કાર્ય પદ્ધતિ છે. શું જૈન દર્શન? શું છે? સંપૂર્ણ નિર્દોષ થવાની કાર્ય પદ્ધતિ છે. એ દોષને કેવી રીતે વ્યવસ્થિત રીતે હટાવવા, કાઢી નાખવા અને કેવી રીતે સંપૂર્ણ નિર્દોષ થવું એની વ્યવસ્થિત યોજના મુમુક્ષુની ભૂમિકાની અને સાધકની ભૂમિકાની આપણા જ્ઞાનીઓએ પ્રસિદ્ધ કરેલી છે. કૃપાળુ દેવે તો ઘણો પ્રકાશ પાડ્યો મુમુક્ષુની ભૂમિકા ઉપર. બાકી જે પુરાણ અને આગમો છે એમણે મોક્ષ માર્ગ ઉપર પ્રકાશ ઘણો પાડ્યો છે. મુમુક્ષુની ભૂમિકા ઉપર એટલો પ્રકાશ જેટલો કૃપાળુ દેવે પાડ્યો છે એટલો અન્યત્ર જોવામાં નથી આવતો. તો એવો ભાવ આવ્યા વિના રહેતો નથી કે મારા આત્માના પરિણામના નિમિત્તે, એટલે યોગ અધ્યવસાયથી, એને યોગ અધ્યવસાય કહે છે. મન વચન કાયાનો યોગ છે, જીવના પરિણામ એ અધ્યવસાય છે, બંનેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધી પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિના નિમિત્તે બીજા જીવોને દુઃખ થવાનું કારણ ઉત્પન્ન થાય છે. કોઈ જીવોની હિંસા થાય છે, કોઈ જીવોને પીડા થાય છે, કોઈ જીવોને ટેન્શન થાય છે, કોઈ જીવોને કાંઈ ને કાંઈ પ્રકારનું દુઃખ થાય છે. નહીં ઈચ્છવા છતાં પણ થાય અને કેટલુંક ઈચ્છાપૂર્વક પણ થાય છે. બંને પ્રકારના ભાવો અને પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. ક્ષમાપના માંગનાર એવી કોઈ પરિસ્થિતિને અંતરથી ઈચ્છતો નથી, અંતઃકરણથી, શુદ્ધ અંતઃકરણથી ઈચ્છતો નથી. એવી એક અંદરથી લાગણી ઉત્પન્ન થાય છે, એમાંથી આ વ્યવહારનો જન્મ થયો હશે એમ આપણે માનીએ. બાકી એવી લાગણી ઉત્પન્ન થયા વિના એક વાર તો રહેતી નથી. પછી જ ગાડી આગળ ચાલે છે મોક્ષની ભૂમિકાની, કે મારા મન વચન કાયાના યોગના નિમિત્તે અને મારા કોઈ પરિણામના નિમિત્તે કંઈ કરવું, કરાવવું કે અનુમોદવું. નવ કોટીએ કૃતકારિત અનુમોદના અને મન વચનને કાયા ત્રણેને ત્રણથી ગુણો. નવમાં કોઈ પ્રકારે પણ કોઈ જીવને મારાથી દુઃખ ન થવું જોઈએ એમ હું ચાહું છું, ઈચ્છું છું. અને કદાચ થઈ ગયું હોય જાણે કે અજાણે તો એની હું ક્ષમા માગી લઉં છું. ક્ષમા માગવાથી જીવ હળવો થઈ જાય છે. કેવો થઈ જાય છે? સાવ હળવો ફૂલ થઈ જાય છે, હળવો થઈ જાય છે. એને જરા વધારે સ્પષ્ટ કરીએ તો બુદ્ધિપૂર્વક, સમજણપૂર્વક ઉદયની અંદર રાગદ્વેષ મોહના પરિણામ બધા સંસારી જીવોને થાય થાય ત્યારે કોઈને ને કોઈને તો દુઃખ થાય જ. તે વન કેન નોટ પ્લીઝ ઓલ, કોઈ બધાને ખુશી રાખી શકે એવી પરિસ્થિતિ છે નહીં. ત્યારે જે જીવોને દુઃખ થયું હોય એમાં કોઈ વાર ભૂલ એવી થાય છે પોતાની કે હું બરાબર હતો, એને દુઃખ થયું એમાં હું શું કરું, હું તો મારી જગ્યાએ બરાબર હતો, એને દુઃખ થયું પણ ભૂલ તો સામાવાળાની છે, મારી ભૂલ નથી. એવા એવા પ્રકારો બને છે જીવનમાં, અનેક પ્રકારો બને છે અને એને લઈને જીવમાં અમુક ગ્રંથિ બંધાય છે, એને શાસ્ત્ર ભાષામાં શલ્ય કહેવામાં આવે છે. શલ્ય રહી જાય છે. એ શૈલી ન રહે એના માટે આ વ્યવહાર ઉત્તમ કોટીનો છે, ક્ષમાપનાનો. કોઈના પ્રત્યે કાંઈ શૈલ્ય રાખવાની જરૂર નથી. જગતમાં અયોગ્યતાવાન જીવો અને યોગ્યતાવાન જીવોની બધી કક્ષાના જીવો હોય, બધા પ્રકારના પરિણામવાળા જીવો હોય, આપણે કોઈની સાથે કાંઈ પણ પ્રકારની ગ્રંથિ સંબંધ કે શૈલ્ય રાખવાની આવશ્યકતા નથી. આપણે મુક્તિના માર્ગે જવું છે અને એ રસ્તે આપણે આગળ ચાલ્યા જવું, એમાં મનમાં કે અભિપ્રાયમાં કોઈના પ્રત્યે કાંઈ પણ રાખવું નહીં કે આ તો આવા છે, આ તો આવો જ છે, આ તો આવી જ છે, એવું કાંઈ નહીં. જે જેવા હોય તેવા આપણે એની સાથે કાંઈ નિસ્બત નથી. જગતમાં તો બધી જાતના જીવો હોઈ શકે. આપણે આપણા તરફથી ક્ષમા માગી લઈએ એટલે આપણી વાત પૂરી થઈ ગઈ. એટલે કોઈ પણ પ્રકારનો અવિનય થયો હોય, કેમ કે કોઈ કૃપાળુદેવની ઉંમર તો 23 વર્ષની છે, આ પત્ર લખે છે ત્યારે, એમના પરિચયમાં આવેલા મોટી ઉંમરના માણસો પણ ઉંમરમાં આવતા, એમનાથી ઘણી મોટી ઉંમરના માણસો હતા. સુભાગભાઈ પરિચયમાં આવ્યા, એમનાથી લગભગ 47 વર્ષ મોટા હતા, 44 વર્ષ મોટા હતા, 44 ને 23, 67 વર્ષની ઉંમર હતી એમ, 44 વર્ષ મોટા હતા. મોટા પ્રત્યે એક વડીલ પ્રત્યે વ્યવહાર હોય છે, એ વ્યવહાર ન જળવાય તો એને એમ લાગે કે મારો વિનય નથી કે રાખતા, તો ઉંમરમાં આ છોકરડા જેવા છે ને, આપણે આટલા મોટા હવે વાત કેવી રીતે ચાલે છે. અવિનય લાગે, કોઈ અવિનય થયો હોય, અસાતના થઈ હોય, અસાતનાથી એટલે વિરોધ કર્યો હોય કાંઈ, અસમાધિ એટલે અશાંતિનું કારણ બીનું હોય કાંઈ, દુઃખનું કારણ અશાંતિનું કારણ બીનું હોય, તો હું વારંવાર તેને માટે ક્ષમા યાચું છું એમ કરીને એક ક્ષમાપનાનો 2 લીટી લખી છે એમને. હવે પત્રનો વિષય શરૂ થાય છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. અહીંયા વાક્ય પૂરું થાય છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એટલે અંતરાત્મામાંથી સ્મરણ આવ્યું છે, ભૂતકાળનો વિષય છે એટલે સ્મરણમાં લીધો છે. પરિભ્રમણના ની ચિંતામાં પોતાનો ભૂતકાળ છે એનું સ્મરણ આવે છે, પણ એ અંદરથી આવે છે, ઉપર ઉપરથી નથી આવતો. સાંભળીને વાંચીને વિચાર કરે છે એમ નહીં, અંદરથી એ આત્માને સ્ફૂર્ણા આવે છે. આ જીવે એટલે મારા આત્માએ એમ કહેવું છે. આ જીવ શબ્દ વાપરે છે ને, આ જીવે એટલે કોઈ થર્ડ પર્સન સેકન્ડ પર્સન નથી લેવાનો, ફર્સ્ટ પર્સન. મારા આત્માએ ભૂતકાળની અંદર જન્મ મરણ ન કર્યા હોય અને મુક્ત થયો હોય એવો કાળ નથી. જન્મ મરણ કરતો જ આવ્યો છે, જન્મ મરણ કરતો જ આવ્યો છે. પરિભ્રમણ કર્યું છે એટલે અનેક 14 બ્રહ્માંડમાં બધા ક્ષેત્રે જન્મ પામ્યો છે અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના ચારે ગતિના ભોગ કર્યા છે. આપણને દેખાય કે ન દેખાય પણ એક વિઝ્યુલાઇઝ કરવા જેવો વિષય છે આ, કે આ વિશ્વની અંદર એક બહુ મોટું સાયક્લોન ચાલે છે. સાયક્લોન વાવાઝોડું જેને કહેવામાં આવે, આપણે ત્યાં આજે વાવાઝોડું થાય છે એમાં લાઇટ પહેલા જાય છે, અંધારું થઈ જાય છે, વરસાદ અને પવન જાડો પડવા લાગે, મકાનો પડવા લાગે અને બધો વ્યવહાર ખોરવી જાય, પાણીથી બધું પાણી ભરાઈ જાય, બધે ક્યાંય પણ ઇલેક્ટ્રિસિટી ન હોય એટલે અનેક જાતના આપણા પ્રોબ્લેમ બધા ઊભા થાય. થોડાક કલાક ચાલે તો થાકી જઈએ, પણ જો થોડાક દિવસ ચાલે ને તો ત્રાહી માં પકારી જઈએ. દસેક વર્ષ પહેલા અમારે ત્યાં થયું હતું સૌરાષ્ટ્રના કિનારે, એક દિવસ 24 કલાક પણ પૂરું નહોતું ચાલ્યું વાવાઝોડું. એક દિવસ બપોર પછી શરૂ થયું 3-4 વાગે, આખી રાત પવન ચાલ્યો, વરસાદ ને વાજળી. બીજે દિવસે બપોર સુધીમાં લગભગ ઠંડુ થયું, પણ ત્રાસ પોકારી જાય માણસો, બધું અસ્તવ્યસ્ત થઈ જાય, ઘરની બહાર નીકળી શકાય નહીં, દુકાનો તો ફટાફટ બંધ થવા માંડી. બપોરથી જેવું શરૂ થયું બધું એનાઉન્સમેન્ટ આવવા માંડ્યું કે ભાઈ આ બહુ મોટું તોફાન છે અને બધા સહી સલામત ઘરે પહોંચી જાઓ અને ઘરમાં ભરાઈ જાઓ. ઘરમાં ભરાયા પછી કમ્પાઉન્ડમાં આજુબાજુના ઝાડો કયા પડશે અને કયું મકાન દબાશે, ફફડાટ ચાલુ ને ચાલુ. હા, અનંતકાળનું વાવાઝોડું ચાલે છે. જીવો 1 સેકન્ડમાં અસંખ્ય જીવો, અનંત જીવો પ્રાણ ત્યાગ કરીને મરે છે. 1 સેકન્ડમાં બીજા જન્મે જન્મે છે, ક્યાંય ના ક્યાંય ફંગોળાય છે. આપણે તો ઘરમાં જ હજી ભરાઈને બેસી રહીએ, બારી મહિના બંધ કરીને સહી સલામતી થોડી ઘણી બીતા પણ અનુભવીએ. ચાલો ઘરમાં તો છીએ, રસ્તા ઉપર તો નથી, ટ્રેનમાં તો નથી, પ્લેનમાં તો નથી, શું કે કોઈ બહાર વાહનમાં તો નથી, પણ આમાં તો કોઈ સંરક્ષણ મળે એવું છે જ નહીં. અહીંયા આંખ વિચારણી કે ક્યાં ફેંકાઈને ગયો એનો પત્તો નથી, કોઈનું એડ્રેસ હાથમાં આવતો નથી, સરનામું મળે જ કોઈનું ન મળે. ફેંકા ફેંક ચાલે છે, બહુ મોટું સાયક્લોન ચાલે છે અને જીવો ફેંકાતા જાય છે. જન્મે છે ત્યારે એટલો દુઃખી થાય છે, મરે છે ત્યારે પણ એટલો દુઃખી થાય છે, અને વચલા ગાળામાં ક્યાંય એને શાંતિ ને સુખ નથી. અજંપો ટેન્શન, પીડા, બાધા, કાંઈક પ્રકારના દુઃખો આવી પડે છે. એ બધા દુઃખો નું અહીંયા સ્મરણ થાય છે પરિભ્રમણમાં. આ મારી હાલત થઈ છે અને આમાંથી હજી હું મુક્ત નથી થયો, એવો કોઈ કાળ નથી. એટલે અનંતકાળમાં એવો કોઈ કાળ નથી કે આ સાયક્લોનની અંદર હું વચ્ચે આવ્યો નથી. અત્યારે ભલે 5-25-50 વર્ષ આ નથી ખબર એટલે ખોટી સમાજ, ખોટી જેને કહીએ કે સમાધાન કરી લઈએ એવું, અને શાંતિ રાખે કે ના ના આપણને વાંધો નથી. પણ મૃત્યુનો ભય તો બધા સંસારી જીવોના કાળજાને કોરી ખાય છે. સમયે સમયે કાળજામાં બેઠેલો ભયનો ઉંદર કાળજું કોરે છે, ક્યારે શું થશે કાંઈ કહેવાય નહીં, ક્યારે શું થશે કાંઈ કહેવાય નહીં. કેમ કે એવા પ્રસંગો જોવામાં આવે છે કે કાંઈ નહોતું ને થઈ ગયું, કાંઈ નહોતું ને થઈ ગયું. એટલે એમાંથી બચવા માટે વિચારવાન જીવો વિચાર કરે છે, અને જ્યારે વિચાર કરે છે ત્યારે એનો વેરી ફર્સ્ટ થોટ, પહેલો વિચાર આ છે કે અરે રે, મારા આત્માએ અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે, એ પરિભ્રમણનું કારણ શું? સંકલ્પ વિકલ્પો. પહેલાં ભાવ ભ્રમણ થાય છે સંકલ્પ વિકલ્પથી, એના ફળમાં જન્મ મરણ થઈને દ્રવ્ય પરિભ્રમણ થાય છે. પહેલાં ભાવ પરિભ્રમણ કરે છે, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, એક સેકન્ડમાં અમેરિકામાં જાય. વાર લાગે છે એવું, અહીંથી જતાય વાર નહીં લાગે. અહીંથી પ્રાણ છૂટે ત્યાં પહોંચવામાં વાર નથી લાગતી, એક સેકન્ડે નથી લાગતી. વિચારને તો હજી સેકન્ડ લાગે છે, જીવને પહોંચવામાં ગતિમાં સેકન્ડ લાગતી નથી. ત્યાં તો એક બે સમયમાં ઉત્પન્ન થઈ ગયો. અહીં તો હજી નક્કી કરે ન કરે એ પહેલાં તો ત્યાં પહોંચી ગયો છે. તો ડાક્ટર કહે ત્યારે પાકું થાય ને કે ભાઈ હવે નથી, ત્યારે તો કેટલી મિનિટો વહી ગઈ હોય છે, સેકન્ડો નહીં. એ પહેલાં આપણું વિજ્ઞાન એમ બોલે છે કે કોઈ પણ પ્રાણી દેહ ત્યાગ કરે છે ત્યારે બીજા જ સમયે ઉત્પન્ન થઈ જાય છે. એક સમય વચ્ચે વિગ્રહ ગતિનો છે, કોઈને બે સમય છે, કોઈને ત્રણ સમય છે, પણ એ તો એક સેકન્ડના અસંખ્યમાં ભાગ છે. બધા કેટલા કરોડમાં ભાગ નહીં, અબજમાં ભાગ નહીં, અસંખ્યમાં ભાગ છે, એટલો ટૂંકો કાળ છે. ભાવથી પરિભ્રમણ કર્યું હતું એટલે હવે આ જે કુતુલ વૃત્તિ છે ને, આ જોવું ને તે જોવું, આ જોવું ને તે જોવું, પેલા ભાવ પરિભ્રમણ કરે છે. નાયગ્રાનો ધોધ જોવા જાઉં કે ન જાઉં, જવું હોય તો કેનેડાનો પાસપોર્ટ કઢાવવો પડે, એની ફીસ આપી દેવી પડે. ભાવે ભ્રમણ કરશો તો દ્રવ્ય ભ્રમણ થશે, સમજી લેવાનું. ત્યાં જવું હોય તો જવું, અત્યારે ભાવથી ને પછી દ્રવ્યથી. આયુષ એવી રીતે બંધાઈ જાય છે, પોતાને ખબર નથી પડતી કે મારું આયુષ ક્યારે નવું બંધાઈ ગયું અને એનો ઉદય ક્યારે શરૂ થશે, પોતાને ખબર નથી હોતી. એને સામાન્ય લાગે છે. એમાં શું, અમેરિકા જઈએ ત્યારે નાયગ્રાનો ધોધ તો જોવો જ જોઈએ ને. દુનિયાની અજાયબી છે, તો નાયગ્રા ફોલ સુધી તો જવું જ જોઈએ ને. એ લોકો સગવડ કરી દે છે, $50 મધ્યે લઈ જાય છે આપણને, ગુજરાત ટિકિટમાં લઈ જાય છે ને, જાય બધા. હા, એ વખતે જો આયુષ બંધાઈ ગયું, એ પાણીનો જીવ થાય ત્યાં, અથવા એ પાણીમાં અનેક જાતના જીવો થાય એમાંથી એકાદો થાય, એ વખતે આયુષ બંધાણું હોય. એમાં કુતુલ વૃત્તિમાં મજા આવે, ભલે ટાઢે ઠરતા ઠરતા, પણ કુતુલ વૃત્તિમાં મજા આવે. પણ નુકસાન કેટલું છે એ આપણને શું છે એના સાયન્સની ખબર નથી, આપણને એના વિજ્ઞાનની ખબર નથી કે આમાં જીવ અને પરમાણુના વિજ્ઞાનથી આના બધા કેવા રિફર્કેશન્સ ઊભા થાય છે, એના ફળ શું આવે છે, એ કાંઈ આપણને ખબર નથી. એટલે આપણે આપણી રીતે બધું કલ્પના કરી અને સુખ દુઃખની કલ્પના કરીને જીવીએ છીએ અને સરવાળે આપણું પરિભ્રમણ ચાલુ રહીએ છીએ. એ દુઃખથી મુક્ત થવાની અંતર ઈચ્છા જેને થઈ છે એને અંતર જ્ઞાનથી સ્મરણ આવે છે. અંદરના વિકલ્પથી સ્મરણ આવે છે એવું કૃપાળુ દેવે નથી લીખ્યું, અંતર જ્ઞાનથી સ્મરણ આવે છે. એનું શ્રુત જ્ઞાનમાં એ ભાવ આવે છે, અરે મારા જીવે, વિઝ્યુલાઇઝ કરે છે, પરિભ્રમણને વિઝ્યુલાઇઝ કરે છે, પરિભ્રમણના દુઃખોને જોવે છે અને આખું સાયક્લોન જોવા મળે છે. અને આ જગતમાં મોટો વંટોળ ચાલે છે, આ તો ફેંકા ફેંકી થઈ રહી છે જીવોની, આપણી પણ આમ જ થઈ રહી છે. આ ન જોઈએ, હવે આ ન જોઈએ, હવે આ ન જોઈએ, કોઈ પણ ભોગે ન જોઈએ એ વાત કરશે. અને એ વડે સમાધિ નો ભૂલ્યો હોય એટલે આત્મશાંતિને ભૂલ્યો છે, કોઈને કોઈ બાને આત્મશાંતિને ભૂલ્યો છે. ક્યાંક ને ક્યાંક એણે માનસિક શાંતિની કલ્પના કરી છે, સંકલ્પ વિકલ્પ કરતાં કરતાં, અને પોતાની આત્મશાંતિને ભૂલ્યો છે. એ તકલીફ આ થાય છે. માનસિક શાંતિમાં જીવ આવે છે ત્યારે એને આત્મશાંતિનો વિષય થી વધારે દૂર થવાનું બની જાય છે. કોઈ વાર આપણે ત્યાં મદ્રાસમાં વસંતભાઈ ત્યાં ઉતર્યા હતા ને, એ વિપશ્યના ધ્યાનની શિબિરો ભરી છે એમણે. મને કે સારું, બહુ સારું લાગે છે. ફરી ફરીને જવાનું મન થાય, શાંતિ રહે છે. બીજું કાંઈ નહીં પણ વ્યવહારમાં પણ થોડીક સરળતા આવે છે, નમ્રતા આવે છે, આવો પણ થોડોક ફાયદો થાય છે. જુઓ ભાઈ, એ જે કેન્દ્રો ચાલે છે એ બૌદ્ધ ધર્મના અનુયાયીઓનો ચાલે છે. કોનો ચાલે છે? 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી થયા એ વખતે સમકાળે ગૌતમ બુદ્ધ થયા, જેમણે આ ધર્મ પ્રવર્તાવ્યો. લગભગ સમકાલીન છે, 2500 વર્ષ પહેલા. તીર્થંકરના માર્ગ કરતા પણ કોઈ ધર્મમાં વધારે ધર્મ સાધન સારું હોય એવું તમે કેવી રીતે કલ્પો છો? બીજી તો વાતચીત કરવાનો બહુ પ્રસંગ નહોતો, કાંઈ ટાઈમ પણ નહોતો, અને 10 મિનિટ 15 મિનિટ માટે બેઠા હતા રાત્રે છેલ્લે. જેને ત્યાં ઉતરે ત્યાં તો ધમાલ જાજી હોય, એને તો વાત કરવાનો બધાને હાચવે કે વાત કરે એવું કરે, એટલે એ તો ટેન્શનમાં ટાઈમ જાય. છેલ્લે જતા પહેલાં કે બેસીએ થોડી વાર, કેમ કરવું? લાંબી જો વાત તો ઊંડી છે અને લાંબી છે, તો ઓછામાં ઓછું એટલું વિચારો કે સર્વજ્ઞન વિતરાગ જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકર દેવે જે માર્ગ કહ્યો એનાથી કોઈ છદ્મસ્થ જીવ વધારે ધર્મ સાધન બતાવી શકે. તો પહેલાં તો આપણે એક મર્યાદા રાખીએ કે જિનેન્દ્ર પરમાત્માના માર્ગ સિવાય મારે ધર્મ સાધન બીજે ક્યાંય ગોતવા જવાનો પ્રશ્ન હોઈ શકે નહીં, કેમ કે એ વિતરાગ પણ હતા અને સર્વજ્ઞ પણ હતા. એમનાથી કોઈ અજાણ્યું નહોતું કે એથી આગળ કોઈ ગયું નથી, વિશ્વમાં જઈ શકે કોઈ પરિસ્થિતિ નથી. એમણે નિર્દોષતાની ચરમસીમા પ્રાપ્ત કરી છે અને અનુભવ કરીને માર્ગ બતાવ્યો છે. તો જિન માર્ગ છોડવો નહીં એટલું નક્કી રાખવું, બાકી એ વાત ગેરેન્ટેડ છે. સારું છે કે અમારા બાપનો માર્ગ નથી એટલે અમે પક્ષપાત કરીએ છીએ એ કોઈ આરોપ જ ન કરી શકે, નહીં તો કે તમારા બાપા એ કર્યું એટલે તમે તો એનું જ કહો ને. હા, અમારા પિતાશ્રીને કુદરતી બીજી રીતે આવવાનું થયું અમારે, તો પક્ષપાત વગર વાત છે આ. અને એ બધું તપાસ્યા પછી, ગોત્યા પછી, માથાફોડ કર્યા પછી, માથું બધે માર્યા પછી આ નક્કી કરેલી વાત છે કે જિનમાર્ગ જેવો માર્ગ આ વિશ્વમાં બીજો કોઈ નથી. જેમ એક મ્યાનમાં બે તરવાર ન હોય, કૃપાળુદેવ કહ્યું ને, એમ આ વિશ્વમાં બે જૈન ન હોઈ શકે, એટલે જૈનની બરાબરી કોઈ ન હોઈ શકે. એટલે તેમણે ટીકા પણ કરી છે કે જૈન સંપ્રદાયમાં આટલા વાડા છે આપણી કરુણાજનક સ્થિતિ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એક જ માર્ગ હોય, એક જ પદ્ધતિ હોય, બે પદ્ધતિ હોય શકે જ નહીં, કામ કરવાની પદ્ધતિ એક જ હોઈ શકે, કેમકે આ તો એબ્સોલ્યુટ સાયન્સ છે, વિજ્ઞાન છે. આ કોઈ રૂઢિને ધર્મરિવાજ ને હોય કોઈ ઓર્થોડોક્સી કે અંધશ્રદ્ધા થોડી છે, એવું કઈ નથી. હા, એટલી શક્તિ, એટલી યોગ્યતા અને એટલો સમય ત્રણ માના હોય તો, નહીંતર આવા કૃપાળુ દેવાજી એવા જ્ઞાની પુરુષને અનુસરવું એટલા માટે કે અતિ બુદ્ધિશાળી હતા. કેવા હતા? આપણે લોકો એમની પાસે કાંઈ નથી એમ સમજી લ્યો. ઇન્ટેલિજન્સીની દ્રષ્ટિએ જોઈએ તો કૃપાળુદેવે જે 1870 વર્ષે જે શતાવધાન કર્યા ને એમ કીધું કે સહસ્ત્રાવધાન કરવા આવ્યું તો મારા ડાબા હાથનો ખેલ છે, એટલે બધાની બુદ્ધિ પાણી ભરે એની પાસે, એ વાત નક્કી છે. અને એ તો એમના વચનો વાંચે તો ગમે એવો બુદ્ધિશાળો હોય, બુદ્ધિશાળી હોય, ઊભો રહી જાય. એકવાર તો ઊભો રહી જાય કે આ વાત મેં વિચારી નથી મારા જીવનમાં, એવી વાત આ કોઈ કરે છે, એને એવી વાત કરનાર કોઈ છે મારા કરતાં આગળ, એ વાતનો વિશ્વાસ અને ખાતરી થાય. સારું છે કે આપણા નસીબે આ સાહિત્ય રહી ગયું છે એટલી ખાતરી થઈ જાય. બરાબર, પછી શું કરવા માથું મારું? હા, એના કરતાં વધારે બુદ્ધિ હોય, એમના કરતાં વધારે સમય હોય, અને પાછી યોગ્યતા હોય. યોગ્યતામાં શું કે એક જોરદાર તર્ક આવે ને તો આપણો તર્ક બોર્ડ નીકળી જાય, ક્રિકેટની દાંડી ઉડી જાય એવી રીતે આઉટ જ થઈ જઈએ આપણે. કેમ કે આ તો બૌદ્ધિક સ્તર ઉપર એટલી બધી વાતો છે ફિલોસોફીની અંદર, અન્ય ધર્મ મતોમાં પણ, કે તમે પૂરું જૈન ધર્મનો ફિલોસોફી સમજ્યાનો હોય, એની પૂરી સમજ્યાનો હોય, અધકચરા હોય ને એમાં એકાદી જોરદાર વાત આવી જાય એટલે તમને એમ થાય કે નહીં આ બરાબર છે, આ જૈન દર્શનનું મૂકો પડતું, આ લોકો બહુ સારી વાત કરે છે. હમણાં એક આપણા મુમુક્ષુ કલકત્તામાં આવ્યા હતા રમણ મહર્ષિનું પુસ્તક લઈને, મને કે એટલું સરસ અધ્યાત્મ છે આની અંદર, એટલું સરસ અધ્યાત્મ છે. કૃપાળુદેવના ઘણા અનુયાયી રમણ મહર્ષિના પુસ્તકો વાંચે છે ને ત્યાં પોંડિચેરી સુધી આટા પણ મારી આવે છે. શું બહુ સરસ છે, આપણા જેવું જ અધ્યાત્મ છે ને કૃપાળુદેવી જેવી ઘણી વાત છે ને જૈન ધર્મના ઘણા સિદ્ધાંતોનો મેળ ખાય છે. એક સવાલ પૂછો, લાંબી ચોડી ચર્ચાનો આપણે સમય પણ નથી. સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર જિનેન્દ્ર દેવ અને એમનો માર્ગ આ વિશ્વમાં પ્રસિદ્ધ છે, એમનું સાહિત્ય અને આગમો પણ પ્રસિદ્ધ છે, કૃપાળુદેવ જેવા એમના અનુયાયીઓ જ્ઞાની પુરુષો પણ પ્રસિદ્ધ છે, આ બધું હોવા છતાં એમનો સ્વીકાર કર્યો છે કે નથી કર્યો એ કયો? તો કે ક્યાંય એમને એમની એ સ્વીકાર્યા નથી, જિનેન્દ્ર પરમાત્માને સ્વીકાર્યા નથી. સાધકને સ્વીકારવા તો બહુ મુશ્કેલ છે, બહુ કઠણ પડે એવી વાત છે. કેમ કે એ તો કે ભાઈ બધી વાતો બહુ ઘણી કરે પણ એ દુકાને જઈને બેસતા હતા, ટાઈમ થાય ત્યારે ઝવેરી બજારની દુકાને જઈને બેસતા હતા, રૂપિયા કમાવા માટે જતા હશે ને, ત્યાં બીજું શું કામ હોય? એમને રૂપિયાની જરૂર તો પડી હશે ને, અને ઘરે બૈરા છોકરા હતા. તો આ બધો જે સંસાર છે એને વાત કરે એથી શું કામ આવે? પણ જિનેન્દ્ર પરમાત્મા એવા છે કે ક્યાં આંગળી મૂકવાની જગ્યા નથી કે આંગળી ચીંધવાની જગ્યા નથી, એવા નિર્દોષ પરમાત્મા છે. વિતરાગ સર્વજ્ઞ છે, ક્યાંય શંકા કરવાની ગુંજાઈશ નથી, અને એ પ્રસિદ્ધ છે. તો એમનું સાહિત્ય અને એમનું સ્વરૂપ સમજ્યા પછી એનો અસ્વીકાર કેમ થયો? અને અસ્વીકાર થયો હોય તો એ અધ્યાત્મની કિંમત કેટલી? આપણને બેસતું નથી. પહેલી વાત છે કે દેવગુરુ શાસ્ત્ર એના ક્યાં છે? જુઓ, જગતમાં આબરૂ મોટી હોઈ શકે, કોઈ પણ મહાત્માના નામે ગમે તેટલી મોટી આબરૂ હોઈ શકે, એ પુણ્યયોગ છે. આબરૂ કોઈ મોટી વાત નથી, એ તો જેમ પૈસા મળે એમ આબરૂ મળે, બીજું કાંઈ નથી. અને એ તો પાપીના પાપી પ્રાણી પાસે હોય છે, પૈસા અને આબરૂ પાપીમાં પાપી કતલખાના ચડાવવા વાળા પાસે પણ હોય છે, એની કોઈ આ માર્ગમાં કિંમત નથી. પુણ્યની અને પુણ્યના ફળની કોઈ કિંમત વિતરાગ માર્ગમાં નથી. જિનેન્દ્ર પરમાત્માને સ્વીકાર્યા છે? ક્યાંય નથી સ્વીકાર્યા. ચોકડી મૂકો, આપણે ક્યાંય ઊંડા ઉતરવાની જરૂર. વિરેન્દ્રભાઈ નો પ્રશ્ન અમુક જાતનું લક્ષ્ય હોવું જોઈએ કે નિર્દોષતા પ્રત્યે વધારે સારી રીતે વધારે સુયોગ્ય રીતે કોણ લઈ જાય છે એ પ્રકારની તુલનાત્મક બુદ્ધિ હોય તો જ તપાસ કરી શકે. નહીં તો તપાસ કરવા જાય એ પોતે જ અંદરમાં ક્યાં આવ્યું ખોવાઈ જાય અને પોતાને ખબર ન પડે. જાય તપાસ કરવાનો પોતે ખોવાઈ જાય. સાચા દેવગુરુ શાસ્ત્રનું તમે સ્વરૂપ સમજો એટલે કમ્પેરેટિવલી રાગી દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ તમને સમજે. પછી તો વાત વિતરાગ નિર્દોષ દેવગુરુ શાસ્ત્રને અનુસરવું એક જ વાત રહી એટલે ગ્રહિત મિથ્યાત્વ જાય. તો ગ્રહિત મિથ્યાત્વ ત્યારે જાય પૂર્વક કાંઈ પણ અન્ય વિકલ્પ ન રહે ત્યારે. બુદ્ધિપૂર્વકનો બીજો વિકલ્પ થાય માં આવી ગયો આ વિષય. ત્યાં સુધી એકલો જો બૌદ્ધિક સ્તર પર લઈ જાય તો ભૂલથી આવી ના રહીએ ને એટલે ગ્રહિતમાં આવ્યા વિના હરીએ ને એવું કામ છે. જરા હે તો ભૂલ થયા વિના રહેવાનો નથી કેમ કે વિધિનો વિષય પ્રયોગાત્મક છે પરિણમનનો વિષય છે અને એ પ્રયોગ પૂર્વક સ્વરૂપ સમજાય છે સ્વરૂપનો પ્રતિભાસ આવે છે એ પહેલાં એ સંબંધીનો વિચાર કાલ્પનિક હોય છે વિધિ સંબંધી પણ કલ્પના હોય છે અને એ ગ્રહિત મિથ્યાત્મા જાય છે. ભોગ સંજ્ઞા એ કામ આવે એટલે અહીંયા એમ કહે છે કે આ જીવ સંકલ્પ વિકલ્પથી ભાવે ભ્રમણ કર્યું અનંતકાળ એના ફળ સ્વરૂપે જન્મ મરણ કરીને ભાવ ભ્રમણ કર્યું ઘણી અશાંતિ ને ઘણું દુઃખ ભોગવતો 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 અહીંયા ચાલ્યો આવ્યો છે અને એવું દુઃખ ખરેખર હવે સંસાર પ્રતિના મહાવૈરાગ્યને ઉત્પન્ન કરે છે. કેવી રીતે? કે નિરંતર એનું સ્મરણ રહ્યા કરે છે એટલે. નહીંતર આ પ્રોબ્લેમ છે. આ વાત સાંભળ્યા પછીનો આપણા મુમુક્ષુઓનો આ પ્રોબ્લેમ છે કે વાત તો બરાબર છે પણ અમને પરિભ્રમણનું દુઃખ નિરંતર લાગતું નથી. વિચારીએ છીએ વાંચીએ છીએ સત્સંગ કરીએ છીએ ત્યારે સમજાય છે ખ્યાલમાં આવે છે. ઈચ્છીએ છીએ કે એવું કાંઈક થાય તો નિર્ધાર થાય મોક્ષનો તો મુમુક્ષુની ભૂમિકાની વાસ્તવિક શરૂઆત થાય પૂર્ણતાના લક્ષ્ય. પણ અંતઃકરણ શુદ્ધિ માટે જે વેદના અને જે ચિંતના થવી જોઈએ એ નિરંતર ચાલતી નથી એ મોટી સમસ્યા છે. અને તેથી યોગ્ય પ્રમાણમાં એના ફળ સ્વરૂપે જે વૈરાગ્ય આવવો જોઈએ એ વૈરાગ્ય આવતો નથી. શું લખ્યું છે? નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. હવે આપ એમ કહો કે નિરંતર ન રહીએ એનું શું પણ કરવું, શું પણ? ત્યારે પ્રશ્નની સામે ઉત્તરમાં એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે, એટલે સમજાઈ જાય કે ડાક્ટર એમ કહે કે તમને અહીંયા એક ફોડકી થઈ હતી ખાલી ને મટતી નહોતી, એટલે ઇન્વેસ્ટિગેશનમાં જવું પડ્યું શું, અને લેબોરેટરી ટેસ્ટમાં એની અંદર કેન્સરના ચિહ્નો બધા ચોખ્ખા આવ્યા છે. તમને અત્યારે બહુ પીડા નથી કે બહુ સામાન્યમાં લાગે છે કે ભાઈ આ મટતી નથી, હવે બે મહિના બે મહિનાથી ચાલે છે, ઘણા એડા એન્ટીબાયોટિક્સ લીધી, ઘણા ઇન્જેક્શન લીધા કે દવાઓ કરી પટ્ટી પટ્ટા બાંધ્યા, પણ એમને એમ રિયાજ કરે છે, બહુ બહુ વાંધો નથી, પણ હવે મટે તો સારું. એટલે ડાક્ટર કે ચાલો જરા ઇન્વેસ્ટિગેશનમાં, ડીપ ઇન્વેસ્ટિગેશનમાં જઈએ, આ લાગુ પડતું નથી, આ એન્ટીબાયોટિક, ઓલી એન્ટીબાયોટિક, એકેય લાગુ જ ન પડે. કેન્સર છે, હે હે તો થઈ ગયું, પછી મટી ગયું હે તમારું? સાંભળી લીધું, બરાબર છે, બહુ ખરાબ, મરી જવાય એમાં તો, ફલાણું થાય, કાંઈ વાંધો નહીં, હાલો ને હવે દુકાને વ્યાજી કામ છે આપણે, હે આજ ફલાણાની સાથે મીટિંગ છે, બહુ મહત્વની મીટિંગ છે, બહુ સારી મીટિંગ, મહત્વની હોય તો શું થાય હસમુખભાઈ, હે બધું પડ્યું રે, એકે એક વાત પડી રે, તારે કોર કોલ થઈ જાય કે આની કોઈ દવા છે કે નહીં, કોઈએ કોઈ શોધી નહીં, ગઈકાલે કોઈના હાથમાં જડીબુટ્ટી આવી હોય તો પણ અમને કહી દેજો, અત્યાર સુધી નથી આપણા ધ્યાનમાં કે છે જ નહીં આની દવા, પણ રિસર્ચ તો ચાલુ છે, દુનિયા આખી રિસર્ચ કરે છે, અને ગઈકાલે રિસર્ચ થઈ હોય આજે આપણને ખબર ન પડે, આપણે તપાસ બધે કરો, કોઈ હાથ પગ વાળીને બેસી જતું નથી કે દવા નથી મળતી, હવે કાંઈ નહીં, મરી જઈએ તો ભલે મરી જઈએ, નહીં મરવું નથી કોઈને. અને પછી એ ચિંતા નિરંતર ચાલે કે ભૂલી જાય, હે સારી મીઠાઈ ભણામાં આવે તો ભૂલી ન જાય, ન ભૂલી જાય, એ મીઠાઈ ખાવાના હો રે નહીં, હોજરી ઉપર ચિંતાની અસર એટલી આવે કે ભૂખ ઉડી જાય ને કંઈ ભાવતું હોય ભાવે નહીં, ભાવા ભાવનું વ્યૂ જાય, ઊંઘ ઉડી જાય, એમ એક વાર આ નિરંતર ચિંતનાથી આ સ્ટેજમાં આવવું જોઈએ, આવવાનું સહજ થવું જોઈએ કે ખાવું પીવું ને ઊંઘ બધું હરામ થઈ જાય, કેમ કે એ તો કેન્સર તો એક ભવમાં રોગ થાય છે, આ તો અનંત ભવનો ભવ રોગ છે, અનંત કેન્સરનો દાદો છે આ તો, એટલો મોટો રોગ છે આ ભવ રોગ તો, અને અનંત કાળનો ક્રોનિક છે, આ તો મહિના બે મહિનામાં હતું ને ખબર પડી ગયા, તો અનંતકાળનો ક્રોનિક ડિઝીઝ છે, ઘર કરી ગયેલો જ છે, એને મટાડવાનો વાત છે, નાની સૂની કોઈ વાત નથી, એટલી ગંભીરતા અને એટલી એ વિષયની ચિંતા ઊભી થાય ત્યારે અંતઃકરણની શુદ્ધિ થઈ અને મોક્ષનો નિર્ધાર થાય વૈરાગ્યપૂર્વક, નહીંતર ન થાય. પછી ઉપરના સ્ટેજ આવે, એ પહેલાં કોઈને ઉપરના સ્ટેજ આવે નહીં, કોઈ માને કે અમે આગળ વધી ગયા છીએ, એ બધા ભ્રમમાં છે, ભલે જ્ઞાયક જ્ઞાયક કરે, બધો ભ્રમ છે, કાંઈ નથી એમાં વાતમાં, આ પહેલું આવવું જોઈએ, આ અનુભવ સિદ્ધ બધા જ્ઞાનીઓના, અનંતા જ્ઞાનીઓના અનુભવ સિદ્ધ આ વાત છે. સમય થયો છે, આગળ લઈશું પછી.